બાબાની સાકાર મુરલી. તારીખ છે 11/2/2023. ઓમ શાંતિ. મુરલીનો સાર છે, મીઠા બાળકો, સદા પોતાને રાજ ઋષિ સમજીને ચાલો તો તમારા બધા દિવસ સુખથી વીતશે, માયાના ઘૂંટકાથી બચેલા રહેશો. પ્રશ્ન છે, કયો ચાન્સ, કઈ તક તમને હમણાં છે પછી નહીં મળે? ઉત્તર છે, હમણાં થોડો સમય છે જેમાં પુરુષાર્થ કરી ભણતરથી ઊંચ પદ મેળવી શકો છો, પછી આ ચાન્સ નહીં મળે. આ જીવન ખૂબ દુર્લભ છે, એટલે ક્યારેય આ ખ્યાલ ન આવવો જોઈએ કે જલ્દી મરીએ તો છૂટીએ. આ ખ્યાલ એમને આવે છે જેમને માયા હેરાન કરે છે અથવા કર્મભોગ છે. તમારે તો બાપની યાદથી માયાજીત બનવાનું છે. ગીત છે, ધીરજ ધર મનુઆ. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું, કોણે કહ્યું અને કોણે સાંભળ્યું? બેહદના બાપે કહ્યું અને બધા સેન્ટર સેવા કેન્દ્રના બાળકોએ સાંભળ્યું. જુઓ, બાપનો બુદ્ધિયોગ બધા બાળકો તરફ જાય છે. બધા સેન્ટર્સના જે પણ બ્રાહ્મણ, કુળભૂષણ અથવા સ્વદર્શન ચક્રધારી અથવા રાજઋષિ બાળકો છે, એ બાળકોને આ પણ સ્મૃતિમાં રહેવું જોઈએ કે અમે રાજઋષિ છીએ, રાજાઈ માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. જે રાજ્યમાં જુઓ તો સદૈવ સુખના દિવસો વ્યતીત થાય છે. કળિયુગમાં તો સુખના દિવસો વીતતા જ નથી. તમે જ રાજઋષિ છો, તમારા પણ સુખના દિવસો અહીં વીતવા જોઈએ. જે બાળકો પોતાને રાજઋષિ સમજે છે અને નિશ્ચય, અટલ, અડોલ, કાયમ છે તો, નહીં તો ઘડી ઘડી ભૂલી જવાથી માયાના ગુટકા ખૂબ આવે છે. બાળકો જાણે છે, અમે બાપ સાથે રાજયોગ શીખી સદા સુખનો વારસો લઈ રહ્યા છીએ અથવા નરથી નારાયણ બની રહ્યા છીએ. તે તો સિવાય પરમપિતા પરમાત્માના કોઈ બનાવી ન શકે. પરમપિતા પરમાત્મા જ્યારે કહેવાય છે તો કોઈ સાકાર કે આકાર તરફ બુદ્ધિ નથી જતી, નિરાકાર બાપને જ યાદ કરે છે. બાપ ધીરજ આપે છે. બાળકો, બાકી થોડા દિવસ છે. આ કળિયુગ નર્ક બદલાઈ સ્વર્ગ થશે. સ્વર્ગની સ્થાપના, નર્કનો વિનાશ તો ગવાયેલો છે. ભગવાન સ્વયં રાજયોગ શીખવાડે છે. કોઈ પણ મનુષ્ય ભલે નર્કનો કે સ્વર્ગનો હોય, રાજયોગ શીખવાડી ન શકે. બાળકો જાણે છે, અમે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ કુળભૂષણ જ સ્વદર્શન ચક્રધારી છીએ. અમને આત્માઓને સૃષ્ટિચક્રનું જ્ઞાન છે, દેવતાઓ આ નથી જાણતા. સ્વદર્શન ચક્ર શ્રી કૃષ્ણને અથવા વિષ્ણુને કેમ દીધું છે? કારણ કે આપ બ્રાહ્મણ હમણાં સંપૂર્ણ નથી બન્યા, નીચે ઉપર થતા રહો છો. આ સ્વદર્શન ચક્ર નિશાની છે ફાઇનલ, અંતિમની. આજે તમે સ્વદર્શન ચક્ર ફેરવો છો, કાલે માયાથી હાર ખાઈને ઉતરી પડો છો, તો તમને અલંકાર કેવી રીતે આપી શકે? સ્વદર્શન ચક્ર તો સ્થાયી જોઈએ, એટલે વિષ્ણુને દેખાડે છે. આ ખૂબ ગુહ્ય વાતો છે. જ્યાં પણ વિષ્ણુનું મંદિર હોય તથા કોઈ પણ સ્વદર્શન ચક્રધારીનું મંદિર હોય ત્યાં જઈને તમે સમજાવી શકો છો. શ્રી કૃષ્ણને પણ સ્વદર્શન ચક્ર આપે છે. રાધા કૃષ્ણ યુગલના ચિત્રમાં સ્વદર્શન ચક્ર નથી દેતા. સ્વદર્શન ચક્રધારી તો તમે બ્રાહ્મણ કુળભૂષણ છો, જેમને પરમપિતા પરમાત્મા સ્વદર્શન ચક્રધારી અથવા ત્રિકાળદર્શી બનાવે છે. તેવો જ જ્યારે દેવતા બને છે તો એમને ત્રિનેત્રી, ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ નથી કહી શકાતું. કારણ કે હમણાં તો આપણે સ્વર્ગની સીડી ઉપર ચડીએ છીએ, સતયુગથી તો સીડી નીચે ઉતરવાની હોય છે. ત્યાં આ જ્ઞાન હોતું નથી, ત્યાં આ ખબર હોય તો તમે રાજાઈ કરી ન શકો, આ જ ચિંતા લાગી જાય. તો હવે બાપ બાળકોને ધીરજ આપે છે કે ગભરાવ નહીં, માયા પર જીત મેળવવાની છે. માયાના તોફાન આવશે જરૂર, વિઘ્ન પડશે, આનો ઈલાજ છે યોગમાં રહો. માયા યોગ પણ તોડશે, પરંતુ પુરુષાર્થ કરી યોગમાં રહેવાનું છે. જે યોગમાં રહેશે તો એમનું આયુષ્ય પણ વધશે. જેટલું આયુષ્ય લાંબુ હશે એટલો અંત સુધી બાપ સાથે યોગ લગાવી વારસો લેશો. યોગથી તંદુરસ્તીને પણ ઠીક કરવાની છે, એટલે બાપ કહે છે યોગી ભવ. મને નિરંતર યાદ કરો, જેટલો પુરુષાર્થ કરશો એટલું સ્વર્ગમાં પ્રારબ્ધ મેળવશો. તો બાપ કહે છે, બાળકો યોગમાં રહો તો તમારા વિકર્મ વિનાશ થશે. બાકી થોડો સમય છે, તમે એવું નહીં કહેશો કે વિનાશ જલ્દી થાય તો અમે સ્વર્ગમાં જઈએ, કારણ કે આ જીવન ખૂબ દુર્લભ છે. એવું નથી કે હમણાં શરીર છોડી પછી નવું શરીર લઈને ભણતર ભણી શકશો. બાળ અવસ્થામાં જ હશો તો વિનાશ આરંભ થઈ જશે. બાલિક પણ નહીં બની શકો, કારણ કે એમાં નાના મોટા બધાનો વિનાશ થવાનો છે. જલ્દી મરીએ આ તેઓ જ કહેશે જેમને માયા ખૂબ હેરાન કરે છે કે કોઈ કર્મ ભોગ છે, એનાથી છૂટવા ઈચ્છે છે, પરંતુ આ ચાન્સ પછી નહીં મળે, એટલે પુરુષાર્થમાં લાગી જાઓ. બાકી તો જ્યારે સમય આવશે તો ન ઈચ્છવા છતાં પણ બધાને જવું પડશે, કારણ કે બાપ બધાને રૂહાની યાત્રા પર લઈ જશે. એવું નહીં ફક્ત 10-20 લાખને લઈ જશે, જેવી રીતે કુંભના મેળા પર 10-15 લાખ જાય છે. આ તો આત્મા પરમાત્માનો મેળો છે. બાપ સ્વયં પંડા બનીને લેવા આવ્યા છે, એમની પાછળ તો અગણિત આત્માઓ જશે. પરંતુ એવું પણ નથી બધા જલ્દી જશે. પ્રલય થાય તો પછી આ ભારત ખંડ જ ન રહે, પરંતુ આ ભારત અવિનાશી ખંડ છે. અહીં ઘણા રહી જાય છે, પછી સતયુગમાં એક જ સૂર્યવંશી રાજધાની સ્થાપન થશે. કળિયુગ વિનાશ થઈ સતયુગ સ્થાપન થવામાં વચ્ચેનો થોડો આ સમય મળે છે. આમાં થોડા રહી જાય છે જે નવેસરથી પોતાની રાજધાની બનાવે છે. બાકી પુરુષાર્થનો આ જ થોડો સમય છે. આને કલ્યાણકારી યુગ કહેવાય છે. બીજા સંગમને કલ્યાણકારી નહીં કહેવાશે, કારણ કે નીચે ઉતરતા જાય છે. હમણાં સંપૂર્ણ સુખથી સંપૂર્ણ દુઃખમાં આવી ગયા છે. આ જ્ઞાન બીજા કોઈની બુદ્ધિમાં નથી. આગળ આપણે પણ કાંઈ નહોતા જાણતા, અંધશ્રદ્ધાથી બધાની પૂજા કરતા હતા. હમણાં તો દરેક પ્રકારની શ્રીમત મળે છે. ધંધો પણ એ જ કરે છે જે કોઈ વિરલા વેપારી કરે. જેવી રીતે હુનર શીખવાની હોય છે, આ છે મનુષ્યને દેવતા બનાવવાની હુનર. આના પર ધ્યાન આપવાનું છે. બાપ રોજ અમૃત વેલા આવીને ભણાવે છે, તો એ સમયે બાપની સામે બધા સેન્ટર્સના બાળકો છે. બાપ કહે છે, હું આપ સર્વ બાળકોને યાદ કરું છું, આમાં માયા મને કોઈ વિઘ્ન નથી નાખતી. આપ બાળકો મને ઘડી ઘડી ભૂલી જાઓ છો, માયા તમને વિઘ્ન નાખે છે. કોઈ કોઈ લખે છે, બાબા અમને બાળકોને નહીં ભૂલતા, પરંતુ હું તો ક્યારેય નથી ભૂલતો, મારે તો બધાને પાછા લઈ જવાના છે. હું રોજ યાદ પ્યાર આપું છું, બાળકોને ખજાનો મોકલી આપું છું, બધાને લલકાર કરતો રહું છું કે બાપની શ્રીમત પર બેહદનો વારસો લેવાનો પુરુષાર્થ કરો. આમાં ગફલત ભૂલનું બહાનું નહીં કરો. કહે છે કર્મ બંધન છે, આ તો તમારું છે, બાપ શું કરે. બાપ કહે છે, યોગમાં રહો તો કર્મ બંધન કપાતા જશે, તમારાથી વિકર્મ નહીં થાય. અડધો કલ્પ તમે વિકર્મોથી છૂટી જશો, પછી ઊંચ પદ મેળવવા માટે સર્વિસ સેવા પણ કરવાની છે. મમ્મા બાબા કેવી રીતે સારી રીતે સમજાવે છે, કોઈ કોઈ બાળકો પણ સારી સર્વિસ કરે છે. તમને કોઈ પૂછે તમારો મુખ્ય ઉદ્દેશ શું છે તો આ કાર્ડ હાથમાં આપી દો, એનાથી બધું સમજી જશે કે આ કયા ધંધામાં લાગેલા છે. આ તો મોટા વેપારી છે, દરેકની રગ જોવાની છે. સૌથી સારું છે ચક્ર પર સમજાવવું. કેવા પણ વ્યક્તિ હોય ચક્રને જોઈ સમજી જશે કે બરાબર આ કળિયુગ છે, હવે સતયુગ આવવાનો છે. ક્રિશ્ચનને સમજાવી શકો છો આ નર્ક છે, હવે સ્વર્ગ સ્થાપન થવાનું છે, તે તો જરૂર હેવનલી ગોડ ફાધર જ કરશે. પરંતુ મનુષ્યોની બુદ્ધિ એવી થઈ ગઈ છે જે પોતાને નર્કવાસી પણ નથી સમજતા. કહે પણ છે ફલાણા સ્વર્ગવાસી થયા, તો સમજવું જોઈએ જરૂર આપણે નર્કમાં છીએ. હમણાં કળિયુગ છે, પુનર્જન્મ પણ જરૂર કળિયુગમાં જ લેશે. સ્વર્ગ છે ક્યાં? બાબા તો કહે છે સ્મશાનમાં જઈને સમજાવો, પરંતુ બાળકો જટ થાકી જાય છે. સમજાવવું જોઈએ હમણાં તો કળિયુગ છે. જો સ્વર્ગમાં પુનર્જન્મ લેવા ઈચ્છો છો તો આવીને સમજો. અમે પણ પુરુષાર્થ કરી રહ્યા છીએ, જે પછી નર્ક રહેશે જ નહીં, સ્વર્ગમાં ચાલવાનું છે. ત્યાં વિષ વિકાર નહીં મળે, એને અહીં જ છોડવા પડશે. કેવી રીતે? એ બાબા યુક્તિઓ બતાવે છે. નેપાળમાં વિજયાષ્ટમીના દિવસે નાના મોટા બધા શિકાર કરે છે. તમારે પણ બધાને સમજાવવાનું છે. ઘર ઘરમાં શિવનું અને લક્ષ્મીનારાયણનું ચિત્ર જરૂર રાખવાનું છે. નોકરોને મિસ્ત્રીઓને પણ સમજાવવાનું છે કે મોત સામે છે, બાપને યાદ કરો તો વારસો મળી જશે. બાપ બધાની મનોકામના સ્વર્ગ માટે પૂરી કરે છે. યોગ લગાવવાથી બાપ સાક્ષાત્કાર પણ કરાવી શકે છે. બાપ છે જ કલ્યાણકારી, તો બાળકોએ પણ એવા કલ્યાણકારી બનવાનું છે. ગરીબ જ પોતાનું કલ્યાણ કરે છે, સાવકાર મુશ્કેલ જ કરે છે. સંન્યાસી પણ જે નામી ગ્રામી છે તેઓ અંતમાં આવશે. હમણાં ખાસ કરીને ગરીબ સાધારણ જ જ્ઞાન લે છે. બાપ પણ સાધારણ તનમાં આવે છે, ગરીબમાં નહીં. જો આ પણ ગરીબ હોત તો કાંઈ કરી ન શકત. ગરીબ આટલાની સંભાળ કેવી રીતે કરત? તો યુક્તિ જુઓ કેવી રાખી છે. સાધારણ જ હોય જે બલિ પર ચડે અને આટલા બધાની પરવરિશ પણ થતી રહે. એમની સાથે સાથે બીજા પણ ઘણા બલિ ચડી વારિસ બની ગયા. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, બાપે જે મનુષ્યને દેવતા બનાવવાની હુનર શીખવાડી છે એમાં જ લાગવાનું છે. નંબર બે, શ્રીમત પર ચાલવામાં ગફલત કે બહાનું નથી કરવાનું. કર્મબંધનોથી છૂટવા માટે યાદમાં રહેવાનું છે. વરદાન છે શ્રેષ્ઠ કર્મધારી બની ઊંચી તકદીર બનાવવાવાળા પદમાં પદમ ભાગ્યશાળી ભવ. જેના જેટલા શ્રેષ્ઠ કર્મ છે એમની તકદીરની લકીર એટલી લાંબી અને સ્પષ્ટ છે. તકદીર બનાવવાનું સાધન છે જ શ્રેષ્ઠ કર્મ. તો શ્રેષ્ઠ કર્મધારી બનો અને પદમાં પદમ ભાગ્યશાળીની તકદીર પ્રાપ્ત કરો. પરંતુ શ્રેષ્ઠ કર્મનો આધાર છે શ્રેષ્ઠ સ્મૃતિ. શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બાપની સ્મૃતિમાં રહેવાથી જ શ્રેષ્ઠ કર્મ થશે. એટલે જેટલી ઈચ્છો એટલી લાંબી ભાગ્યની લકીર રેખા ખેંચી લો. આ એક જન્મમાં અનેક જન્મોની તકદીર બની શકે છે. સ્લોગન છે, પોતાની સંતુષ્ટતાની પર્સનાલિટી દ્વારા અનેકોને સંતુષ્ટ કરવા જ સંતુષ્ટ મણી બનવું છે. માતેશ્વરીજીના અણમોલ મહાવાક્ય નંબર 1. આ જે મનુષ્ય ગીત ગાય છે, ઓ ગીતાના ભગવાન, પોતાનું વચન નિભાવવા આવી જાઓ. હવે એ સ્વયં ગીતાના ભગવાન પોતાનું કલ્પ પહેલાંવાળું વચન પાલન કરવા માટે આવ્યા છે અને કહે છે, હે બાળકો, જ્યારે ભારત પર અતિ ધર્મ ગ્લાની થાય છે ત્યારે હું આ જ સમયે પોતાનું અંજામ પાલન કરવા, વાયદો નિભાવવા માટે અવશ્ય આવું છું. હવે મારો આવવાનો આ અર્થ નથી કે હું કોઈ યુગે યુગે આવું છું. બધા યુગોમાં તો કોઈ ધર્મ ગ્લાની નથી થતી. ધર્મ ગ્લાની થાય જ છે કળિયુગમાં. તો સમજો, પરમાત્મા કળિયુગના સમયે આવે છે અને કળિયુગ પછી કલ્પ કલ્પ આવે છે. તો સમજો, હું કલ્પ કલ્પ આવું છું. કલ્પમાં પછી ચાર યુગ છે. આને જ કલ્પ કહે છે. અડધો કલ્પ સતયુગ ત્રેતામાં સતોગુણ સતોપ્રધાન છે. ત્યાં પરમાત્માને આવવાની કોઈ જરૂર નથી. અને પછી ત્રીજા દ્વાપર યુગથી તો પછી બીજા ધર્મની શરૂઆત છે. એ સમય પણ અતિ ધર્મ ગ્લાની નથી. એનાથી સિદ્ધ છે કે પરમાત્મા ત્રણેય યુગોમાં તો આવતા જ નથી. બાકી રહ્યો કળિયુગ, એના અંતમાં અતિ ધર્મ ગ્લાની થાય છે. એ સમયે પરમાત્મા આવી અધર્મ વિનાશ કરી સતધર્મની સ્થાપના કરે છે. જો દ્વાપરમાં આવેલા હોત તો દ્વાપર પછી તો હમણાં સતયુગ હોવો જોઈએ, તો પછી કળિયુગ કેમ? એવું તો નહીં કહેવાય. પરમાત્માએ ઘોર કળિયુગની સ્થાપના કરી. હવે આ તો વાત નથી થઈ શકતી. એટલે પરમાત્મા કહે છે, હું એક છું અને એક જ વાર આવીને અધર્મનો કળિયુગનો વિનાશ કરી સતયુગની સ્થાપના કરું છું. તો મારો આવવાનો સમય સંગમ યુગ છે. નંબર 2. મનુષ્ય આત્માઓની કિસ્મત બનાવવાવાળા અને કિસ્મત બગાડવાવાળા કોણ છે? આપણે એવું નહીં કહીશું કે કિસ્મત બનાવવાવાળા બગાડવાવાળા એ જ પરમાત્મા છે. બાકી આ જરૂર છે કે કિસ્મતને બનાવવાવાળા પરમાત્મા છે અને કિસ્મતને બગાડવાવાળા સ્વયં મનુષ્ય છે. હવે આ કિસ્મત બને કેવી રીતે અને પછી પડે બગડે કેવી રીતે, આના પર સમજાવાય છે. મનુષ્ય જ્યારે પોતાને જાણે છે અને પવિત્ર બને છે તો ફરીથી તે બગડેલી તકદીરને બનાવી લે છે. હવે જ્યારે આપણે બગડેલી તકદીર કહીએ છીએ તો આનાથી સાબિત છે કોઈ સમય પોતાની તકદીર બનેલી હતી જે પછી બગડી ગઈ છે. હવે તે જ પછી બગડેલી તકદીરને પરમાત્મા સ્વયં આવીને બનાવે છે. હવે કોઈ કહે, પરમાત્મા સ્વયં તો નિરાકાર છે, એ તકદીરને કેવી રીતે બનાવશે? આના પર સમજાવાય છે, નિરાકાર પરમાત્મા કેવી રીતે પોતાના સાકાર બ્રહ્માતન દ્વારા અવિનાશી જ્ઞાન દ્વારા આપણી બગડેલી તકદીરને બનાવે છે. હવે આ જ્ઞાન આપવું પરમાત્માનું કામ છે. બાકી મનુષ્ય આત્માઓ એકબીજાની તકદીરને નથી જગાડી શકતા. તકદીરને જગાડવાવાળા એક જ પરમાત્મા છે. ત્યારે તો એમનું યાદગાર મંદિર કાયમ છે. અચ્છા, ઓમ શાંતિ.